જો કદાચ કોઈ સત્પુરુષનો યોગ થાય તો સર્વાર્પણ બુદ્ધિથી તે સત્સંગને મુખ્ય કરે છે. કેવી રીતે સત્સંગને ઉપાસે છે? જ્યાં સર્વાર્પણપણું છે ત્યાં અસરળતા તો રહેવાનો પ્રશ્ન જ નથી, અને સર્વાર્પણપણે તે સત્સંગને મુખ્ય કરે છે. પછી સત્સંગને કોઈ પણ ભોગે ગૌણ કરતો નથી. અને જો તેવો યોગ ન થાય, આ તો યોગ થાય તો છે, અને જો તેવો યોગ ન થાય તો તેવા યોગની આશ્રય ભાવનામાં વર્તે છે. તો મને આવો યોગ હોય તો સારું, એ પણ એના દર્શન મોના અનુભાગને ઘટાડશે. સત્સંગનો યોગ થશે તો એ પણ એના દર્શન મોના અનુભાગને ઘટાડશે. આવા પ્રકારના પરિણામ દર્શન મોહનો અનુભાગ ઘટવાનો અતિ સુગમ અને સરળ ઉપાય છે. આજે સત્પુરુષના ચરણ સાનિધ્યમાં સર્વાર્પણ બુદ્ધિએ સરળ પરિણામે રહેવાની જે ભાવના, એ સુગમમાં સુગમ ઉપાય છે. બીજી વાત કોઈ ઓછી વધુ સમજાણી ન સમજાણી બધો ફેસલો એનો થઈ જશે. 425મું બોલ છે વચનામૃતનો કે તત્વને યથાર્થ ધારણા કરવા છતાં અનુભવ કેમ થતો નથી, કે ખાસ પ્રકારની યોગ્યતા નથી માટે. તો ખાસ પ્રકારની યોગ્યતા માટે ઓલું બાધક કારણ નથી. તત્વની ધારણા સામાન્ય ફેરફાર હશે તો નીકળી જતા વાર નહીં લાગે, ઓછી હશે તો એનો કઈ ચિંતા નથી. એટલો બધો અહીંયા દર્શન મોહના અનુભવને ઘટવાનું સમર્થ કારણ છે. એટલા માટે સ્પષ્ટીકરણ છે કે કોઈ તત્વને મુખ્ય કરીને સત્પુરુષને ગૌણ કરે છે. ગુરુદેવે તત્વની મુખ્યતા કરાવી છે, ભક્તિની નહીં, એમ કે છે ને. એ વાત એનું રહસ્ય નથી સમજાય. રહસ્ય આ છે, અતિ સરળ ઉપાય છે. શ્રીમદજીએ જે ઢોલ ટીપો છે, પત્રે પત્રે ઢોલ ટીપો છે, એનું કારણ આ છે. કોઈ કાળે બને નહીં, એની પાસે તત્વ નથી. તત્વની વાત કરે છે, તત્વ એની પાસે નથી. જો વિદ્યમાન સત્પુરુષની ઉપેક્ષા થાય છે તો, અને જ્યાં થાય છે ત્યાં તત્વ નથી, એમ સમજવું. આ સિદ્ધ સિદ્ધો હિસાબ છે, નહીતર બની શકે જ નહીં. આવા નિકૃષ્ટ કાળમાં આ ધરાવતર ઉપર સત્પુરુષ ક્યાંથી? પહેલી વાત તો એ છે, હોય ક્યાંથી? એ મોટી વાત છે. અને હોય તો એની ઉપેક્ષા થાય, બહુ મોટી કમનસીબી છે. જો પોતે સત્પુરુષ નો સમાગમ ચાહે છે તો એ અભિપ્રાયમાં જગતના બધા જીવોને આ સત્પુરુષ નો સમાગમ હોય એમ આવ્યા કરીએ, આ એનો ન્યાય છે. જો કોઈને અવરોધ નાખતો છે એનો અર્થ કે એ જીતતો નથી, પોતે નથી જીતતો, એમ એનો અર્થ થાય છે. બહુ મોટો ન્યાય છે આની અંદર. આ તો કુદરતી જ છે. મુનિરાજને શું જરૂર હતી? જેણે રાજપાટ છોડ્યા, જંગલમાં નિવાસ કર્યો, એને શાસ્ત્ર સમયસર લખવાની જરૂર શું ઊભી થઈ? જીવોનું અજ્ઞાન માટે અને મિથ્યાત્વ માટે. એ તો પોતે તો અજ્ઞાન અને મિથ્યાત્વ તોડીને છઠ્ઠે હાથમાં ગુણ બિરાજે છે. બહુ અલ્પ ભાવમાં, એકાદ ભાવમાં કરીને તો મુક્તિમાં જશે. એમને બીજા જીવોનું મિથ્યાત્વ અને અજ્ઞાન માટે એવું સમયસારની 415 ગાથાનો પરિશ્રમ કેમ આવ્યો? આવે જ આવે, કુદરતી છે કે જે માર્ગ પોતે પામ્યો એ માર્ગ જગતના બધા જ જીવો પામે એવી જે ભાવના, એ સત્પુરુષનો સંપ્રદાય છે. 430મો પત્ર વાંચ્યો કે નહીં હમણાં? યાદ છે સત્પુરુષનો આ સંપ્રદાય છે. પરમાર્થના કારણને પણ કોઈ પામે, કારણના એક અંશને, કારણના કારણને કોઈ પામે એ સત્પુરુષનો. ઋષભાદી તીર્થંકરથી માંડીને એવી વાત લીધી છે, એમના ઉપર વાત આવી છે. લીંબડીનું એક સંપ્રદાયની વાત ચાલી છે ને, એમના ઉપર વાત આવી છે. એમ જ છે, એટલે એમણે એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે એ મારા હૃદયની ભાવના છે, પણ વર્તમાન દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જોતા એ પરિસ્થિતિ સાનુકૂળ નથી દેખાતી. એમ કરી પોતે વાતને ગોઠવી લીધી છે. કોઈ સાધન વિશે હે
પુરુષોના સંપ્રદાયની સનાતન 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 એવી કરશે.
સનાતન ત્રણે એટલે ત્રણે કાળે, સનાતન નો અર્થ છે ત્રણે કાળે. એટલે આવા પ્રકારના પરિણામ દર્શન મોહનો અનુભાવ ઘટવાનો અતિ સુગમ અને સરળ ઉપાય છે. સ્વરૂપ નિશ્ચય થવાની યોગ્યતાની પ્રાપ્તિ, એ રૂપ વર્તમાન પાત્રતા અહીં ઉત્પન્ન હોય છે. જ્યાં આ ભાવના ઉત્પન્ન થઈ, એટલે જેમણે ત્રણ સ્ટેજ લીધા છે ને 751માં, આપ્ત પુરુષની ભક્તિ, આજ્ઞા ભક્તિ એમ કરીને, પછી બીજું કારણ સ્વરૂપ નિશ્ચય લીધું છે. એટલે એ પગથિયું થઈ ગયું. પહેલું પગથિયું આ છે, બીજું પગથિયું આ છે. એ સ્વરૂપ નિશ્ચય અહીંયા પ્રાપ્ત, સ્વરૂપ નિશ્ચય થવાની યોગ્યતા અહીંયા પ્રાપ્ત થાય છે. એ રૂપ જે વર્તમાન પાત્રતા અહીં ઉત્પન્ન હોય છે, દર્શન મોહના વિજ્ઞાન અનુસાર આ સિદ્ધાંત છે કે દર્શન મોહ મંદ થયા વિના વસ્તુ સ્વરૂપનું ભાવ ભાષણ થાય નહીં, અને દર્શન મોહના અભાવ થયા વિના આત્મા અનુભવમાં આવે તેવો નથી. આ જે અવતરણ ચિહ્નમાં જે વાત લીધી છે, એ વાત જે ગુરુદેવશ્રીના વચનામૃત છે, નંદેશ્વરના વચનામૃત કોતરાના છે, એમાં 203 નંબરનો એ બોલ છે. પરમાગમસારનો નંબર મને યાદ નથી, એક બોલ પરમાગમસારમાં લેવાઈ ગયેલો છે. 203 નંબર છે એ ગુરુદેવશ્રીના વચનામૃતમાં છે. દર્શન મોહ મંદ થયા વિના વસ્તુ સ્વરૂપનું ભાવ ભાષણ થાય નહીં, અને દર્શન મોહ ના અભાવ થયા વિના આત્મા અનુભવમાં આવે. ભાવ ભાષણ વિના અનુભવ નહીં, એટલે એ વાત ગુરુદેવશ્રીએ વચનામૃતમાં લીધેલી છે. આત્માનુભવ થવા માટેનો આ અનિવાર્ય ક્રમ છે. આ ક્રમ સિવાય કોઈ બીજી રીતે સીધો આત્માનુભવમાં આવી જાય, સમ્યક દર્શનમાં આવી જાય, એ ત્રણ કાળમાં બનતું નથી. આ ક્રમ સિવાય નહીં ને આ રીત સિવાય નહીં ને આ બીજી રીતે કોઈ બની શકે એવી વાત નથી. દર્શન મો દવાય, દર્શન મો મંદ થાય એટલે એની શક્તિ મંદ પડે, શક્તિ ઘટે, અનુભવ એટલે શક્તિ રસ. દર્શન મો નો અર્થ શું? આ મિથ્યાત્વ, મિથ્યાત્વ એટલે દર્શન મો. દર્શન મો શાસ્ત્રીય પરિભાષા છે. મિથ્યાત્વ ના પરિણામ તો આપણે બોલીએ છીએ કે નહીં? એ દર્શનમો છે. દર્શનમો ને ચારિત્રમો બે વાત આવે છે કે નહીં? તો દર્શનમો એટલે મિથ્યાત્મના પરિણામ, ચારિત્રમો એટલે દર્શનમો પછી ગયા પછી રાગ દ્વેષ રહે તે. અજ્ઞાનતા જ્ઞાન અપેક્ષા એ કહીએ, આ શ્રદ્ધા અપેક્ષા એ કહીએ છીએ. બે અવિનાભાવી હોય છે. જ્યાં દર્શનમો હોય ત્યાં અજ્ઞાન હોય,
વિના જ્ઞાનના ખાતામાં જાય, દર્શનમાં શ્રદ્ધાના ખાતા. દર્શનમાં એટલે મિથ્યા શ્રદ્ધા. ચિમનભાઈ કેમ તમારે એટલું બધું કહ્યું? હે, તમે તો જૂના માણસ છો. હા, આત્માનુભવ થવા માટેનો આ અનિવાર્ય ક્રમ છે. ઉપરોક્ત પાત્રતામાં આવેલો મોક્ષાર્થી જીવ, હવે અહીંયા આગળનો વિષય લેવો છે, કાર્ય પદ્ધતિમાં કેવી રીતે આગળ ચાલે છે. કે અહીં સુધી જે પાત્રતામાં આવી ગયેલો મોક્ષાર્થી જીવ છે તે અંતર સંશોધનમાં ઊંડો ઉતરે છે, પોતાના સ્વરૂપની ખોજમાં ઊંડો ઉતરે છે, ત્યારે સ્વયંના જ્ઞાન લક્ષણથી, બીજા કોઈ લક્ષણ છે નહીં, પાછળ
જ્ઞાન
સત્તા લક્ષણ છે નહીં. તો સૂત્ર તો અનેક જાતના છે શાસ્ત્રમાં, કે દ્રવ કેવું છે, કે સત લક્ષણ દ્રવ્યમ, તો લક્ષણ શબ્દ વાપર્યો છે. શું આપણું વિદ્વાનોમાં માથા ફોડાલે છે, એટલે વિચાર કરીએ છીએ. જો સતને લક્ષણ કીધું છે ઉમા સ્વામીએ, સત લક્ષણ દ્રવ્યમ, તમે ઉપયોગ લક્ષણની વાત, ઉપયોગ લક્ષણ એમને કયો છે, જીવને ઉપયોગ લક્ષણ કયો છે, અને સત લક્ષણમ દ્રવ્યમ કહ્યું છે, ત્યાં એકલા જીવ દ્રવ્યની વાત નથી લેવી, ત્યાં છ દ્રવ્યની વાત લેવી છે. પણ એ ભૂલી જાય છે, પોતાને ક્યાંક અભિપ્રાયમાં બેસતું હોય તો પછી પ્રકરણનો ખ્યાલ ન રહે કે અહીંયા શું પ્રકરણ ચાલે છે. ત્યાં સત લક્ષણમ દ્રવ્યમ કહ્યું છે, ત્યાં છ દ્રવ્યના લક્ષણની વાત ચાલી છે. અને જ્યાં જીવનું લક્ષણ બતાવવું છે ત્યારે તે જ આચાર્ય ઉપયોગ લક્ષણ જીવ કહ્યો છે.
ભિન્ન
આત્માને જાણવો હોય ત્યાં એનું અસાધારણ લક્ષણ લેવું પડે, સાધારણ લક્ષણ થી જુદો ન પડે. એમ તો નિયમસારમાં પરમ પારિણામિક ભાવ લક્ષણ જીવ કયો છે, પણ પરમ પારિણામિક ભાવે છે ને જુદો પાડવા માટે નથી કામમાં આવતો. પણ લક્ષણ શબ્દનો અર્થ લક્ષણથી લક્ષિત થતો પદાર્થ એવો પણ થાય છે, અને લક્ષણ શબ્દનો અર્થ સ્વરૂપના અર્થમાં વપરાય છે. પરમ પારિણામિક ભાવ સ્વરૂપ જીવ એમ કહેવો છે. ત્યાં લક્ષણ લક્ષ થવાના અર્થમાં વાત નથી લેવો, સ્વરૂપના અર્થમાં લેવો છે. એમ લક્ષણ શબ્દ બે અર્થમાં વપરાય છે શાસ્ત્રની અંદર. સતનું
લક્ષણ છે, ઉપયોગ એ સત કહીએ તો?
ઉપયોગ સતનું એટલે જીવનું લક્ષણ છે.
જીવ સત છે,
જીવ સત છે,
એનો ઉપયોગ એ સત,
ઉપયોગ એ સત છે. એ અવાંતર સત્તા થઈ ગઈ, તો સત્તાના પ્રકરણમાં લ્યો એટલે મહાસત્તામાં છ દ્રવ્યો આવી ગયા આખો વિશ્વ. પછી અવાંતર સત્તા એમાં બધા છ દ્રવ્ય આવ્યા. પછી અવાંતર સત્તા તો એના ગુણો, એના પર્યાયો, એના ધર્મો, એ બધું પછી બધું સતમાં આવે છે. બધા સતમાં જ આવે છે. સત નામ હવાપણું, એનું હવાપણું તે સત. ઉપરોક્ત પાત્રતામાં આવેલો મોક્ષાર્થી જીવ અંતર સંશોધનમાં ઊંડો ઉતરે છે ત્યારે સ્વયંના જ્ઞાન લક્ષણથી જ્ઞાન સ્વભાવે આત્માનો નિર્ણય નિમ્ન વિધિથી કરે છે. અહીંથી વિધિ શરૂ લેવી છે. એ પહેલા વિધિની તૈયારીની વિધિ કેવી છે એટલે સુધીનું પ્રકરણ ચાલ્યું. આખા આર્ટિકલનો અડધો ભાગ એમાં ગયો, 15 પેજમાં 8 પેજ સુધી, 7 પેજ ઉપરાંત એ વાત ચાલી, કે એની આટલી ભૂમિકા તૈયાર હોય પછી વિધિમાં પ્રવેશ કરશે. એ પહેલા વિધિનો પત્તો નહીં લાગે, ભલે આત્મા આત્મા કૂટ્યા કરે, નાયક નાયક કર્યા કરે, પત્તો નહીં લાગે એને. વિધિ હાથમાં, યથાર્થ વિધિ હાથમાં, અને એ પહેલા આટલી તૈયારી કરી. હા, એની એકદમ ચોક્કસ લાઈન છે નિયત. જેમ મોક્ષ માર્ગ ત્રણે કાળે નિયત છે, દર્શન જ્ઞાન ચારિત્રાણે, મોક્ષ માર્ગ ફેરફાર ચાલે નહીં, મોક્ષ માર્ગમાં ફેરફાર ચાલે નહીં, એમ એના અનુસંધાનના પરિણામો, એની પ્રાપ્તિની વિધિના જે પરિણામો છે એ પણ ત્રણે કાળે નિયત છે. કેમ કે આ વસ્તુનું વિજ્ઞાન છે. વિજ્ઞાનમાં શેરો કરવામાં આગળ પાછું વિધિમાં ચાલે નહીં, વિધિ વિધિની રીતે જ શેરો થાય, શેરાની વિધિ જ શેરો થાય, બીજી રીતે શેરો થાય નહીં. જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય નિમ્ન વિધિથી કરે છે. આ વિધિનું પ્રસિદ્ધ નામ ભેદ જ્ઞાન છે. શાસ્ત્રમાં આ પ્રસિદ્ધ નામ છે, પણ નામની અંદર ઘણી વાત છે એટલે એનો વિસ્તાર કરવો પડે છે. ભેદ જ્ઞાન શું ચીજ છે? નામ તો પ્રસિદ્ધ છે દિગંબર શાસ્ત્રોમાં, પ્રતાંબર શાસ્ત્રોમાં એ નામ પ્રસિદ્ધ નથી, કેમ કે ત્યાં આ વિધિનો વિષય ચાલ્યો નથી. 45માં આચાર્યો સાથે વાતચીત નો પ્રસંગ આવે છે, એ અરસામાં પાછો હતો એટલે પૂછ્યું તું. આપણે જે વિષય શરૂ કર્યો પહેલા પાને છેલ્લી લીટી, જ્ઞાની પુરુષોએ આત્મહિતના ઉપાયને બે વિભાગમાં વર્ણવ્યો છે. એક તો સાક્ષાત મોક્ષનો માર્ગ, કે જે સમ્યક પુરુષાર્થ સહિત હોય છે, એ ચોથા ગુણસ્થાન પછી લીધો. બીજો તેની પ્રાપ્તિ માટેની પૂર્વ ભૂમિકામાં તે માર્ગ પર્યંત પહોંચવાના પ્રયાસરૂપ ભૂમુક્ષ દશા, એમાં બે ભાગ પડ્યા. પહેલા ભાગમાં બે ભાગ પડ્યા કે એક પાત્રતા સુધી જીવ તૈયાર થાય અને પછી ભેદ જ્ઞાનની વિધિમાં આવે સ્વરૂપ નિર્ણયના કાળમાં, અને સ્વરૂપ નિર્ણય કરે એ અવશ્ય સમ્યક દર્શનને પામે જ પામે. એટલે આ વિધિનું પ્રસિદ્ધ નામ ભેદ જ્ઞાન છે. હવે એ પ્રકરણ અહીંયા શરૂ કરવું છે કે ત્યાં પ્રથમ બુદ્ધિપૂર્વક ઉપર ઉપરથી ભેદ જ્ઞાનનો પ્રયાસ ચાલુ થાય છે. જ્યારે શરૂઆત થાય છે ભેદ જ્ઞાનનો, ત્યારે સ્વવિકલ્પ દિશામાં આ એક બુદ્ધિપૂર્વકનો પ્રયાસ છે. એમ કહીને એમ કહેવું છે કે જે સહજ ભેદ જ્ઞાન ચાલે છે ત્યાં બુદ્ધિપૂર્વક કોઈ વિકલ્પ કરીને પ્રયત્ન કરવો પડતો નથી, પણ જ્યાં સુધી એવું ભેદ જ્ઞાન શરૂ થાય એવી એવા તબક્કે એવા સ્ટેજ સુધી જીવ ન પહોંચે ત્યાં સુધી કોઈ બુદ્ધિપૂર્વક ભેદ જ્ઞાન શરૂ કરે છે. જેમ ઓળખાણપૂર્વકની ભક્તિ સહજ છે, એને કરવી ન પડે, પણ એ ભક્તિમાં ન હોય એ પહેલા ઓઘ ભક્તિમાં જીવ આવે ખરો. જોકે ઓઘ ભક્તિ ને રાખવી એ વિષય નથી, એને નીચેથી રાખવામાં આવે છે, ઉપરથી એને એનો નિષેધ કરવામાં આવે છે. સહજ ભક્તિની અપેક્ષાએ તેનો નિષેધ કરવામાં આવે છે, પણ સહજ ભક્તિમાં ન આવે તો ઓઘ ભક્તિમાં પણ રહીને એ ઉપેક્ષામાં ન રહીએ, વિરોધમાં ન રહીએ, દૂર ન રહીએ, એટલા માટે ઓગ ભક્તિને પણ ત્યાં રાખવામાં આવે છે. ઠીક છે, ચાલો ઓગ ભક્તિમાં તો આવ્યો એમ, એવી રીતે અહીંયા વાત છે. હા, ત્યાં ભેદ જ્ઞાન નો વિષય શરૂ થાય છે, પણ ત્યાં એની ચર્ચા નથી કરી. હવે ભેદ જ્ઞાનને અનુસરીને અહીંયા થોડીક ચર્ચા
કરીશું.
નહીં, ત્યાં ઉગે ઉગે એટલે જ્યાં બુદ્ધિપૂર્વકનો પ્રયાસ છે ત્યાં ઉગ સંજ્ઞા છે. નિર્ણય થયા પછી સહજ પરિસ્થિતિમાં પણ ઉગે તો છે, પણ ઉગ સંજ્ઞાની નિવૃત્તિ એ કરશે. ઉગે ઉગેમાં બે પ્રકારે, એક ઓગ સંજ્ઞા મટે એ પ્રકાર, એક ઓગ સંજ્ઞામાં રહી જાય એ પ્રકાર. દરેક પરિણામમાં આવા બે પાસા વિચારવા પડે છે. જેમ કે છઠ્ઠું સાતમું ગુણસ્થાન આવે છે તો મુનિરાજને સાતમું ગુણસ્થાન અનેક વાર આવે છે, પણ જયારે એ શ્રેણી માંડે છે ત્યારે જે સાતમું ગુણસ્થાન આવે છે એવું આગળ નથી આવ્યું એને. ફરીથી મુનિરાજને છઠ્ઠો અને સાતમો ગુણસ્થાન અનેક વાર આવે છે, પણ જયારે સાતમા ગુણસ્થાન થી આગળ શ્રેણી માંડશે એ જે સાતમામાં આવ્યો એનો પ્રકાર બીજો છે. છઠ્ઠામાં આવવા જેવો પ્રકાર નથી. હા, ઓલો એવો પ્રકાર છે કે પાછો ક્ષણમાં છઠ્ઠામાં આવી જશે. આ એવો પ્રકાર છે કે ક્ષણમાં આઠમાં ઉપરની શ્રેણી માંડી જશે. તો એ સાતમા સાતમામાં ફેર છે. એમ ઓગે ઓગમાં પણ સૂક્ષ્મતા એ વિચાર કરીએ તો ફેર છે. પછી ઓગમાં બધા ઓગ સંજ્ઞા જ પીડ્યા છે. જીવ જ્યાં સુધી સહજ ભેદ જ્ઞાન ન કરે ત્યાં સુધી ઓગ સંજ્ઞા એ પીડ્યા છે, પણ અવલોકન પદ્ધતિમાં આવશે એ ઓગ સંજ્ઞામાં નહીં રહે, એની ઓગ સંજ્ઞા છૂટી જશે. એમ કે પછી ગ્રંથિ ભેદ થશે, જયારે સ્વાનુભવમાં આવશે ત્યારે એને ગ્રંથિ ભેદ થયો એમ કહેવાય છે. અત્યારે એના પ્રયાસમાં છે, ગ્રંથિ ભેદ કરવાના પ્રયત્નમાં આવ્યો એમ કહેવાય. ઉપર ઉપર છે એટલે શું છે કે ભેદ જ્ઞાનનું જે ઉમદાણ છે એ ઉમદાણમાં હજી પહોંચતો નથી. પ્રારંભ જે કરે છે ભેદ જ્ઞાનનો ત્યારે એને બુદ્ધિપૂર્વક ભેદ જ્ઞાન કરવાનો, એ અવલોકન પદ્ધતિથી ભેદ જ્ઞાન કરવાનો પ્રયત્ન કરે છે. થતું નથી હજી, પ્રયત્ન કરે છે ભેદ કરવા માટેનો, પણ અહીંયા વિકલ્પ પૂર્વક થોડી કૃત્રિમતા રહે છે અને ઓગ સંજ્ઞા છે એ બધો પ્રકાર અહીંયા હજી ઊભો છે. એટલે ત્યાંથી ક્રમે ક્રમે કેવી રીતે આગળ ચાલે એ વિશે જરા વિચારવો છે. ભેદ જ્ઞાન કરવું જોઈએ એવું આપણને લાગે છે, તત્વજ્ઞાનનો આપણે અભ્યાસ કરીએ છીએ એટલે ભેદ જ્ઞાન કરવા યોગ્ય છે એમાં કોઈનો બે મત નથી. સમર અધિકારમાં તો સ્પષ્ટ લીધું કે ભેદ જ્ઞાન એક જ સમરનો ઉપાય છે, સમર કે ધર્મ કે બીજો કોઈ સમરનો ઉપાય નથી, બધી વાતો ફોકટ છે. એક આખા સમયસારને લ્યો તો સળંગપણે બધા અધિકારમાં ભેદ જ્ઞાનનો વિષય આચાર્ય દેવે એજન્ડા ઉપર રાખ્યો છે, કેમ કે એ એક માત્ર વિધિ છે. એટલા માટે સમયસારમાં વિધિનો વિષય અનેક જગ્યાએ વિભિન્ન રીતે સમર્થ આચાર્ય મહારાજો કુમકુંદાચાર્ય ને અમરચંદ્ર આચાર્ય મહારાજની કલમથી ચાલ્યો છે એમ કહેવું જોઈએ. શું એટલે ગુરુદેવ શ્રી એ સમયસારની પ્રશંસા વિશેષ કરીને કરી, એનું કારણ એ છે. તો એ ભેદ જ્ઞાન કરવા યોગ્ય છે એમ લાગવા છતાં નથી થતું, તો નથી થતું એનું કારણ કે પોતે પૂર્વ ભૂમિકામાં આવ્યો નથી. જે તૈયારી કરીને આવે એને કામ થાય છે. બજારમાં સોનું કે હીરા લેવા જાય પણ ખિસ્સામાં પૈસા લઈને જાય તો માલ મળે, કે એમને જઈને ઊભો રહી એક ભાઈ મને આટલું આપી દો, ચપટી ખોનું આપજો ને જરા, બાવો જાય ચીંટીઓ પછાડે, જરાક ચપટી ખોનું આપજો ભાઈ, કઈ ગાંઠિયા ચપટી માગવાની ચીજ નથી કે ચપટી ખોનું કોઈ આપી દે એવી રીતે. એમ ગમે તેને ભેદ જ્ઞાન થતું નથી, કરવા ધારે તો પણ થતું નથી, કરવા ઈચ્છે તો પણ થતું નથી, એની પૂર્વ ભૂમિકા પૂર્વક જ થાય છે. આ એનો નિયમ છે, એ રાખીને આ બધી ચર્ચા આગળની વિચારવાની છે. તો એ ભેદ જ્ઞાનમાં જો જીવ સહજપણે આવે તો ભેદ જ્ઞાનનું ફળ જે શુદ્ધ ઉપયોગ છે જે સિદ્ધોપયોગમાં સમ્યક દર્શન અવિના ભાવે છે એ અવશ્ય થાય છે. જો ભેદ જ્ઞાન ન થાય તો સિદ્ધોપયોગ થવાનો પ્રશ્ન રહેતો નથી. એની ચર્ચા વિશેષ પણ એવી છે.
આદિદેવ શ્રીમંદર ભગવાન.